स्वामीनारायण हरे। वचनामृत गढ़ा मध्य प्रकरण नु 14मु निर्विकल्प समाधि नु। स्वामीनारायण हरे। संवत 1878 ना भादरवा सुधी प्रतिपदा ने दिवस स्वामी श्री सहजानंद जी महाराज श्री गढ़ा मध्य दादा काचरना दरबार में श्री वासुदेव नारायणना मंदिर पास उत्तरादे बारणे ओरडानी ओसरी ऊपर विराजमान था। ने श्वेत खेस पहेर्यो हतो, ने श्वेत चादर ओढ़ी हती, ने मस्तक ऊपर श्वेत फेंटो बांध्यो हतो, अने ते फेंटा ऊपर राता कर्णिकारना पुष्पनु छोगुं विराजमान हतुं, अने सुंदर कुमकुमनो चांदलो बालने विषे विराजमान हतो, ने पोताना मुखारविंदनी आगर मुनिमंडर तथा देश देशना हरिभक्तनी सभा भराईने बैठी हती। आ ग्रंथनु नाम परमहंसे आप्यु वचनामृत, वचन रूपी अमृत। ભગવાનના જે વચન છે અથવા તો ભગવાનના એવા અખંડધારક સંતના વચન છે અથવા તો એની જે લીલા છે એને અમૃતની ઉપમા આપેલી છે। આ લોકની અંદર મોટા માણસોના શબ્દોની કેટલી કિંમત હોય છે। અમેરિકાની અંદર એક ભાઈએ બટર બનાવવાની શરૂઆત કરી, માખણ, અને એણે બટર વેચવાનું હતું, એની જાહેરાત કરાવડાવી। તો એની પહેલાં તો ઘણા બધા બટર બજારમાં વેચાતા હતા જ, હવે એની સામે માર્કેટમાં ઊભા રહેવાનું, તો જાહેરાત એવી થવી જોઈએ ને કે લોકોને આ લેવાનું મન થાય। તો એને એક્સપર્ટની સલાહ લીધી, તો જાહેરાતમાં અમુક તો સલાહ અમુક કક્ષા સુધી આપી શકે, ક્યાં આગળ બોર્ડ મૂકવા, કઈ સાઇઝના મૂકવા, એ બધું બરાબર છે। પણ એવું કયું વાક્ય લખવું કે આમ લોકોના હૃદયમાં પેસી જાય, આ બધી ખૂબીઓ હોય છે આ લોકોની, જાત જાતનું બધાને આમ ખેંચવાના, આમ અને વાંચવાનું મન થાય, આમ કંઈક આમ પ્રેરણા મળે, ખાલી આમ વાંચીને પસાર થઈ જાય એવું નહીં, એ ગણતરી હોય છે લોકોની। તો એક એક્સપર્ટ હતો ને, એણે વાક્ય લખ્યું। આ લોકોએ સફેદ બટર બનાવેલું, બીજા બધા પીરા હતા, એટલે એણે જાહેરાતમાં એક વાક્ય લખ્યું કે અમારું બટર પીરું પડી જતું નથી। આટલું જ વાક્ય, અમારું બટર પીરું પડી જતું નથી। આનો અર્થ શું હરિકૃષ્ણભાઈ, આનો શું અર્થ થાય કે જે પીરા પડી ગયા છે એ બગડી ગયેલા છે, અમારું પીરું પડી જતું નથી, એનો અર્થ પેલા તમારું પીરું પડી ગયું છે એવું કહેતો કેસ થાય, એટલે એવું બોલવાનું ને, અમારું પીરું પડી જતું નથી, તમારું જે હોય તે, પણ અમારું તો સફેદ છે ને સફેદ રહે છે, કે પેલા પીરા છે પીરા પડી ગયેલા છે, એકચ્યુઅલી પીરા પડેલા હોતા જ નથી, એ પીરા જ હોય છે, પણ આ શબ્દ નાખવાનો હતો, આ માર્કેટમાં ઉભા રહેવાનું, અને પેલાનું સેલ્સ ઓછું થઈ ગયું, આનું વધી ગયું, પેલા લોકો બેઠા બેઠા રોજ ગણતરી કરતા હોય, એ બધા એના સેલ્સ ભાઈ હોય, રોજ એનો બધું હિસાબ બધા ચેક થતા હોય, આ તો એમને એમ ન ચાલતું, બધું સતત જાગૃતિ જોઈએ તો કામ થાય, એમને એમ ન થતું, વેપારમાં કેટલી અંદર જાણપણું રાખવું પડે, એના એક્સપર્ટો કેમ ઓછું થયું, એટલે પાછા એ સંશોધન કર્યું કાઢી એણે. એણે કહ્યું કે આ વાક્ય આપણને માર્યા છે, એટલે આની સામે બીજું વાક્ય છોડો. એ તો બંદૂક હોય તો બંદૂક છોડવી પડે, પછી તે વખત લાકડી લઈને આવત ના ચાલે. અત્યારે મિસાઇલ આવી તો એની સામે મિસાઇલ મૂકવી પડે. આ બધું સામે એ પ્રમાણે જ તૈયાર થવું પડે ને. એટલે એના પાસે એક્સપર્ટો હોય ને, એટલે એને એક્સપર્ટે વિચાર કર્યો, આમ ચિંતન કર્યું કે આની સામે કયું વાક્ય મૂકવું કે પાછું પડે. એટલે એણે વાક્ય શોધી કાઢ્યું, જીવન જરૂરી તત્વો ઘટાડીને અમે બટરને સફેદ બનાવતા નથી. એટલે કે આમાં જીવન જરૂરી તત્વો ઓછા થઈ ગયા છે, એટલે પાછું એનું સેલ્સ ઓછું થઈ ગયું. તો એ જે વાક્ય આપ્યું ને, કેટલા ડોલર લીધા, તે ગુણાયતાન સ્વામીએ લખ્યું છે કે એક જણાએ લાખ રૂપિયાની બુદ્ધિ લીધી, એ સાચું લાગે છે. એ હવે પહેલાં પણ સમજાતું નથી લાખની કેમની લીધી છે, પણ હવે લાગે છે કે સાચું હોવું જોઈએ, આ વાક્યની કેટલી કિંમત છે. તો આવા વેપારની અંદર, ઉદ્યોગની અંદર, બીજા બધા કામની અંદર, મુંબઈમાં પેલા મગનભાઈ રાજા હતા, પટેલ હતા પણ રાજા કહેતા એને, એનો એક કેસ હતો, મોટો કેસ હતો. અને એવો કોમ્પ્લિકેટેડ કેસ હતો, બિચારા આમ હેતાશ થઈ ગયેલા. યોગીજી મહારાજાને આશીર્વાદ આપેલા, તમારી જીત થશે, કોઈ દડો થાય નહીં, કોઈ માને, સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે. અને પછી યોગી મહારાજના આશીર્વાદ પછી એમણે એક વકીલ શોધી કાઢ્યો દિલ્હીની અંદર, અને વકીલને ફાઇલ સોંપી, અને એ ફાઇલ આખી એણે સ્ટડી કરી લીધી. એક પોઈન્ટ શોધી કાઢ્યો આખી ફાઇલમાંથી, 100 પાનની ફાઇલ હશે આખો ફૂલ સ્કેપ બધા કેસ, એક પોઈન્ટ એવું શોધી કાઢ્યું બસ ખલાસ. અને કોર્ટમાં કેસ ચાલ્યો, બધું સાંભળ્યા કરે, પછી એનો જ્યારે વારો આવ્યો ને ત્યારે એ પોઈન્ટ મૂકી દીધું, જીતી ગયો. એક જ પોઈન્ટ, એ બુદ્ધિ છે આ, એ જે બોલ્યો હશે ત્યાં આગળ એ જજ, સુપ્રીમ કોર્ટનો જજ, એના હૃદયમાં એ વાત બેસાડવી અને આખું એને જજમેન્ટ ફેવરમાં આપી દેવું. જેલ જ થવાની હતી, બીજું કાંઈ નહોતું. શંકાસ, લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ, એ જાતનો આખો કોમ્પ્લિકેટેડ કેસ હતો, એમાંથી બહાર કાઢી નાખ્યો એને એક વાક્ય એ વકીલ. તો આ ભગવાન છે, આ આપણને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ નહીં, અનંત જન્મની ઇમ્પ્રિઝનમેન્ટ, અનંત જન્મની ઇમ્પ્રિઝનમેન્ટ નહીં, અનંત જન્મની ફાંસી. કોકનો એવો ગુનો હોય ફાંસી, ફાંસી બહુ ઓછા ને કરે, તો ફાંસી કરે, તો પછી એવી કોઈ ફાંસી છે અનંત જન્મની ફાંસી, કે આ જન્મમાં ગુનો કરે ફાંસી, પછી પાછો જ્યાં જન્મે ત્યાં હોધી કાઢવાનો, અને પાછો ત્યાં ફાંસી લબડાવવાનો, પાછો ફરી લબડાવવાનો, લબડાય જ રાખવાનો. આપણા જીવ ઉપર અનંત જન્મની ફાંસી છે. એક જન્મની ફાંસી હોય અને ખબર પડે કે આ વકીલ છોડાવે એવો છે, તો કેટલું આમ થાય, બાપજી બાપજી, કારણ કે બીજો છૂટકો જ નથી. તો જો આપણને સમજાયું નથી, આપણને આ ફાંસી છે ને એવું સમજાયું નથી, પહેલી વાત એ છે, એટલે આપણે બધું ચાલે છે. તો આ પરમહંસોને સમજાયું હતું, એટલે અમૃત કહ્યું કે આ શબ્દો જે છે ને એ અનંત જન્મમાંથી આ મુક્ત કરે, અમર બનાવી દે બધામાં, જન્મ મરણની સાયકલમાંથી બહાર, બાકી કોઈ નીકળી શકે એવું નથી. ગમે તેવો મોટો હોય, ભણેલો હોય, રાજા હોય, મોટો કરોડપતિ હોય, ત્યાગી હોય, કથાકાર હોય, ગમે તે હોય, કોઈનો પત્તો પડે નથી. કથાકાર રોટલા મળે ને પ્રતિષ્ઠા મળે, આ આગળ વાત જુદી છે. આ એ આ સ્વામિનારાયણ ભગવાનના વચન છે, એટલે પરમહંસો આ જાણતા હતા.